રામ બાણ વાગ્યા હોય તે જાણે, પેલા બીજા શું જાણે, રામ બાણ વાગ્યા હોય. ભગવાન 14 વર્ષ માટે વનવાસમાં પ્રસ્થાન કરી રહ્યા છે. અયોધ્યા ભયંકર બન્યું છે, અનાથ બન્યું. ભલે આખા ઘરમાંથી કે આખા પરિવાર કે નગરમાંથી એક જ વ્યક્તિ જાય, પણ એની કેવી માનસિક અસર પડતી હોય છે, માણસને કેવો વ્યાકુળ અશાંત દુઃખી બનાવી દે છે, જેની સાથે હૃદયથી લગાવ હોય, જેની સાથે પવિત્ર પ્રેમ જેને કહેવાય એ લાગેલો હોય, અને એનો જ્યારે બિછોહ થાય ત્યારે એ અંદરની હૃદયની અંતરની પીડા, એની વ્યથા એનું વર્ણન ન થઈ શકે. પ્રકૃતિ પણ ગમગીન બની ગઈ હોય, ભલે હોય કઈ જ નહીં, પ્રકૃતિ એની એ જ હોય, વૃક્ષો તલાવ આખું બધું જ, પણ એક માનસિકતા એવી ઉભી થઈ જાય કે બધું જ જાણે શોકમય હોય, વાતાવરણ હોય એની એ જ દિવાલો, એના એ જ ઘર ને એના જ મકાન હોય, પણ જેના પ્રત્યે આટલો ઊંડો સદભાવ છે એ જયારે બધાની વચ્ચેથી વિદાય લે ત્યારે એની અત્યંત કરુણાંતિકા જે કહેવાય એ અહીંયા ગાડી અયોધ્યાવાસીને એની પ્રતીતિ થઈ છે. રામ ચલત લખી અવધ અનાથ, રામ ચાલ્યા, જોયું, લખી એટલે જોયું કે અયોધ્યા તો હવે અનાથ બની ગયું. કોણ અયોધ્યાનું કોણ, આપણું તો કોઈ ના રહ્યું, એવી વ્યાકુળતા, એટલું બધું દર્દ, વિકલલો, અત્યંત વ્યાકુળ બધા જ, આખી અયોધ્યાની પ્રજા, માત્ર અબાલ વૃદ્ધ સૌ એટલા બધા વ્યાકુળ થયા કે પોતાની જાતને સંભાળી શકતા નથી, બીજો કોઈ નિર્ણય નથી લઈ શકતા, કોઈ દિશા નથી સૂઝતી, માત્ર પ્રભુ એક જ માત્ર દેખાઈ રહ્યા છે. લગે લોગ સબ સાથ, બધા જ પાછળ ભગવાનના રથની પાછળ જ ચાલ્યા. જેમ અક્રૂર ભગવાનને લેવા માટે આવ્યો, સવારમાં અક્રૂર ભગવાનને રથમાં બેસાડીને લઈ જાય છે, ત્યાં બધા જ ગોપ ગોપિકાઓ, આખું નંદગામ ભગવાનની પાછળ, રથની પાછળ. એ જ સ્થિતિ ભગવાનની છે, અયોધ્યાવાસીઓની છે. કોઈ અયોધ્યામાં રહેવા તો તૈયાર નથી, ઘરમસાન સ્મશાનમાં જઈને ઉભા રહો જોઈ કેવું લાગે. જે ઉપાસક હશે, ત્યાગી હશે, એને તો ખૂબ આનંદ આવતો, આટલી બધી શાંતિ, આટલી બધી પવિત્રતા. પણ જેની પાસે દેહાધ્યાસ હશે, આસક્તિઓ હશે, કંઈક વિકૃતિઓ હશે શરીરના ભાવની અંદર, એને સ્મશાન ભયાવહ લાગશે, ભયંકર. એને સ્મશાન એટલે મોત દેખાય પોતાનું, કે આ જો રોજ સ્મશાનની ધરતી જોવાની હોય કે આખરે છેલ્લે અહીંયા જ આ શરીરને અગન પીછોડો ઓઢાવવાનો છે, એમ આપણે ચાદર સાલ કે રજાઈ ઓઢીને સુઈ જઈએ, એમ અગન પીછોડો એ જ ઓઢીને અહીંયા છેલ્લે સુવાનું છે, એનું રોજ દર્શન થાય તો એ સ્મશાન ભયાવહ નહીં લાગે. પણ ભગવાનના વિયોગની અંદર આખું જીવન સ્મશાનવત બની જાય, સાધક ઉપાસકને માટે પવિત્ર બની જાય, ભક્તને માટે વિયોગના દુઃખનું બની જાય. પણ અયોધ્યાવાસીઓને તો આખું અયોધ્યા સ્મશાન જેવું લાગ્યું. કોઈ પણ એવી જગ્યા નહોતી કે જ્યાં એમને આશ્રય મળે, જ્યાં દિલાસો મળે, જ્યાં સાંત્વના આપી શકે એવી કોઈ જગ્યા અયોધ્યાની અંદર અયોધ્યાવાસીઓને જડી જ નહીં ને, ક્યાંય નહીં, કોઈ ખૂણો નહીં. કેવી વ્યાકુળતા હશે! આખા નગરમાં કોઈ પણ ખૂણો સાંત્વના આપે એવો અયોધ્યાવાસીઓને ન દેખાયો. બિકલ લોગ સબ લાગે સાથા, એકમાત્ર એક જ દિલાસો, આશરો, જીવનનો આધાર માત્ર ભગવાન. અયોધ્યાની ઘર સંપત્તિ પોતાનું ઘર છોડીને નીકળી જવો જોઈએ, પૈસા ખર્ચીને નીકળો યાત્રા કે પ્રવાસે, પણ સમય થાય એટલે ઘર ઘર યાદ આવે છે. તો એવા ઘરને સ્મશાનવત સમજીને ભગવાન સિવાય એનો ત્યાગ કરીને નીકળી જાય તો એ ભગવાનની ભક્તિ કેવી હશે, કેવો લગાવ હશે ભગવાનની સાથેનો અયોધ્યાવાસીઓને. તુચ્છ છોડો આ અયોધ્યાને, શું કામનું છે હવે? બાકી ઘરની એક ચીજ વસ્તુ કઈ લઈને બહાર નીકળે તો, કોઈ અજાણ્યો માણસ લઈ જાય તો તરત ઝાપટ મારીને પકડી પાડીએ, શક્તિનું પ્રદર્શન કરીને પોલીસને સોંપી દઈએ. પણ એ બધી વૃત્તિઓ ક્યાંય વિલીન થઈ જાય, છ પડ્યું અહીંયા આગળ. બધા જ સાથે નીકળ્યા, એની ચિંતા ભરતજીને થયેલી હતી, એની ચિંતા ભગવાનને થયેલી હતી કે લક્ષ્મણ કોઈ નથી, પિતાજી વૃદ્ધ છે અને આવી અવસ્થા છે, તમે સંભાળો, માતા પિતાની સેવા કરો. લક્ષ્મણજીએ ના પાડી દીધી કે હું તો આપના સિવાય કોઈને ઓળખતો નથી. એકલા લક્ષ્મણજી નહીં, આખું અયોધ્યા ભગવાન સિવાય બીજા કોઈને ઓળખતું સમજતું જ નથી. ભરતજીનો વારો આવ્યો, જોયું કે સંપત્તિ તો સબ રઘુપતિ કે આહી, અપરાધી ગણેશ જો બધા જ અયોધ્યાની અયોધ્યાવાસીઓની માફક બે જવાબદાર બનીને નીકળું તો હું ભગવાનનો ગુનેગાર, ભગવાનનો અપરાધી. એકમાત્ર ભરતજીને અને રામજીને, બેને જ અયોધ્યાની ચિંતા, બાકી બધાને ભગવાન પ્રત્યે જ લગાવ છે. અયોધ્યાની પોતાની સંપત્તિ, કોઈ જમીન કે એના પ્રત્યે સહેજ પણ લગાવ નથી. પણ જેના આશ્રયે જે કઈ મળ્યું છે એ આશ્રયને, એ આધારને તો સંભાળવો પડે ને. અયોધ્યા તો આશ્રય છે, સ્વર્ગાદપી ગરીયસી. અયોધ્યા છોડતા, અયોધ્યા નગરનો ત્યાગ કરતા ભગવાને અયોધ્યાને મનોમન હૃદયપૂર્વક વંદન કર્યા. તો એ અયોધ્યાને આવી કેમ છોડી દેવાય? સુનસાન ભયંકર, બિકલ લોગ સબ લાગે સાથ, લોકો તો વ્યાકુળ થઈને માત્ર ભગવાન સિવાય. અને વાત પણ તદ્દન સાચી છે, જીવનમાં જે કઈ છે તે માત્ર ભગવાન જ છે. ભગવાન સિવાય જીવનમાં કશુંય આ જીવની સાથે સાથે આવવાનું નથી એમ અયોધ્યાવાસીઓ સમજે છે. ભગવાનને છોડીને જવાનું ક્યાં ખરે? આ ઘર તો કાલે છોડીને જવું પડશે, એક દિવસ એવો આવશે આ ઘર આ શરીર બધું છોડીને જવું પડશે. એ તો અયોધ્યાવાસીઓની જ ભક્તિ એવી છે ભગવાન પ્રત્યેની કે જો છોડીને જવાનું જ છે તો પછી શા માટે લગાવ રાખો ત્યાં ગાડી? ભગવાન તો આપણા જ છે ને. બિકલ લોગ સબ લાગે સાથ, આખું અયોધ્યા, કોઈ બાકી નહીં, અબાલ વૃદ્ધ જે કઈ છે તે બધા. ભગવાન જયારે વનવાસમાંથી લંકાના વિજય પછી પાછા પધાર્યા અયોધ્યામાં, ત્યારે ભગવાનના દર્શન માટે બધા જ આતુર હતા. જેવી રીતે અયોધ્યાનો ત્યાગ કરતી વખતે ભગવાન જેટલા વ્યાકુળ હતા અયોધ્યાવાસીઓ, એની સામે પ્રભુ જયારે પાછા પધાર્યા ને ત્યારે એટલા જ આતુર દર્શનાર્થ માટે હતા. ત્યાં તુલસીજી લખે છે કે બધા દોડ્યા છે, ભગવાન આવ્યા એમ સાંભળતાની સાથે આખું અયોધ્યા બહાર નીકળી આવી ગયું. જેવા જ્યાં જ્યાં હતા ત્યાંથી જય જય સહી તય સહી ઉઠી દા વહી. અયોધ્યા ત્યજતી વખતે અબાલ વૃદ્ધો બધા સાથે હતા, બધા સાથે ધીમે ધીમે નીકળ્યા હતા, કારણ કે ભગવાનને બધાને સમજાવીને ધીમે ધીમે આસ્તે આસ્તે છોડવાના હતા. પણ જયારે આવવાના હતા ત્યારે તો બાલ વૃદ્ધ કહું સંગ ન લાવી. કોઈ છોકરાને તેડવા તૈયાર નતું, ઊંચકીને ક્યાં લઈ જાય, મોડું થશે અને ઊંચકી તો જવા પહોંચાશે કેમ, વૃદ્ધોથી ચલાય નહીં, એને ટેકો જોઈએ. પણ કોઈ વૃદ્ધ ભગવાનના દર્શનની આતુરતા હતી, જેટલી વ્યાકુળતા અયોધ્યાના ત્યાગ વખતે હતી એટલી જ આતુરતા ભગવાન પાછા પધાર્યા ત્યારે. પણ લાભ એક હતો અબાલ વૃદ્ધને, વૃદ્ધો અને નાના બાળકોને, કે ત્યાગતી વખતે તો બધાના દર્શન એકદમ જલ્દી થયા, પણ પાછા પધારતી વખતે જે સશક્ત હતા એને પહેલા દર્શન કરવા હતા. એમ આપણે એને દોડીને ધક્કા મારીને છેક સુધી ધસી જઈએ, દર્શન કરવા છે. પણ અબાલ વૃદ્ધને તો એટલો તો એટલો શાંતિ હતી બાળકોને ને વૃદ્ધોને કે અયોધ્યામાં આવવાના જ છે ને, ઘેર બેઠા દર્શન થવાના જ છે ને, શા માટે દોડાદોડ કરવી. બાલ બાલ વૃદ્ધ કહું સંગ ને લાવી, ભલે પણ નિરાતે બેઠા હતા, કશો વાંધો નહીં, ધક્કા ધક્કી મેં દોડીને બધાને જવા દો. જે સમર્થ હતા તે દોડીને પહોંચ્યા. એમ આ બંને છેડા છે, અયોધ્યાના પ્રસ્થાન વખતે પણ અને અયોધ્યાની અંદર પાછા પધાર્યા, એ બંને બંને છેડા જોઈએ તો એક તરફ વ્યાકુળતા છે દુઃખની અને એક તરફ આતુરતા છે દર્શનની. આમ ભગવાનના અયોધ્યાના ત્યાગ વખતે વિકલ લોગ સબ લાગે સાથા.